તારીખ 8/6/1997 શ્રી સમયસર ગાથા 235 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 200
આઠ ગુણ છે હાજી એમાં વાત્સલ્ય ગુણની વાત છે સાતમો છ ચાલી ગયા
હાજી
સાતમો વાત્સલ્ય ગુણ છે વત્સલપણ એટલે પ્રીતિભાવ જે આત્મા મોક્ષ માર્ગમાં રહેલા ધર્માત્માઓ પ્રત્યે વાત્સલ્ય કરે છે તે ખરેખર પોતાના આત્મા પ્રત્યે વાત્સલ્ય કરે છે. વ્યવહારે ધર્માત્મા પ્રત્યે વાત્સલ્ય કરે છે, ખરેખર પોતાના આત્મા પ્રત્યે વાત્સલ્ય કરે છે. કેમ કે ધર્માત્માએ ગુણ પ્રગટ કર્યા છે
હાજી,
અને પોતે પણ એવા ગુણને પ્રગટ કરવા માંગે છે. જેને બીજા ધર્મી પ્રત્યે પ્રીતિ ન થાય તેને ખરેખર પોતાના ધર્મની ચાહના નથી. જેને બીજા ધર્મી પ્રત્યે પ્રીતિ નથી, વાત્સલ્ય નથી, તે ખરેખર પોતાના આત્માના ગુણ પ્રગટ કરવાની એને ચાહના નથી, એને ધર્મની ચાહના એને નથી.
બરાબર
એમ સિદ્ધ થાય છે. ફટાકડા ફૂટે છે
હે
શું કહ્યું છે? જે આત્મા મોક્ષ માર્ગમાં રહેલા સાધકો પ્રત્યે વાત્સલ્ય કરે છે તે વત્સલ ભાવયુક્ત, એને વાત્સલ્ય ભાવ છે એવો વાત્સલ્ય ભાવ સહિત સમ્યક દ્રષ્ટિ જાણવો. એટલે નિયમથી એને એમ જ હોય. ભક્તિમાં બહુમાન છે અને વાત્સલ્યમાં પ્રેમ છે, પ્રીતિ છે. ભક્તિ અને ભક્તિ વત્તા પ્રેમ બે જુદી જુદી વાત છે. ભક્તિ હોય અને ભક્તિ પ્રેમરૂપ પણ હોય, પરિણામની ક્વોલિટી જુદી જુદી છે. સાથે હોઈ શકે છે એમ બની શકે. ટીકા. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પોતાથી અભેદ બુદ્ધિએ સમ્યકપણે દેખતો હોવાથી માર્ગવત્સલ અર્થાત મોક્ષ માર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે. માર્ગવત્સલ શબ્દ વાપર્યો છે અમૃતચંદ્ર આચાર્ય. શું? સમ્યક દર્શન, સમ્યક દર્શન જ્ઞાન, સમ્યક દર્શનાન માર્ગવત્સલ. માર્ગનું વાત્સલ્ય છે, મોક્ષ માર્ગનું વાત્સલ્ય છે. કેમ કે પોતે પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામથી પોતાના સ્વરૂપ સાથે અભેદ બુદ્ધિએ વર્તે છે. પ્રીતિ હોય, વાત્સલ્ય હોય ત્યારે ભેદભાવ ન હોય. ભેદભાવ એટલે શું? મારું ને તારું જુદું, એનું નામ ભેદભાવ. જુદો જુદો હિસાબ થાય. આ મારો હિસાબ, આ તો મારો હિસાબ. ત્યાં ભેદભાવ નથી, અભેદ બુદ્ધિ છે, કે મારું તારું બીજું. તો સ્વરૂપનો વિકલ્પ છે ત્યાં સુધી સ્વરૂપ મારું નથી થયું. સ્વરૂપમાં નિર્વિકલ્પ અભેદ થયો ત્યારે અભેદ બુદ્ધિ થઈ, ભેદ બુદ્ધિ ગઈ. મારું તારું વિકલ્પ છે એ ભેદ બુદ્ધિ છે. વિકલ્પ પોતે જ ભેદ સ્વરૂપે છે, અને ભેદ બુદ્ધિ એ કરીને વિકલ્પ છે ત્યાં સુધી નિર્વિકલ્પ અભેદ અનુભવ ન થાય. આ એક જીવના પરિણામની વિચિત્રતા છે કે જીવને પોતાના સ્વરૂપ પ્રત્યે જ પ્રેમ હતો છે. જેને ગુણનો પ્રેમ હોય એને ગુણ નિધાન પ્રત્યે કેટલો પ્રેમ હોય. સમ્યક દર્શનમાં નિર્વિકલ્પ દશા કેમ? કે પરિણામ છે એ પોતાના સ્વરૂપ તરફ એટલા બધા જોરથી ધસીને જાય છે અને વળગે છે, અભેદ થઈ જાય છે ભાવમાં. એનું નામ નિર્વિકલ્પ સમ્યક દર્શન, સ્વરૂપ પ્રત્યેનો અતિ પ્રેમ. સ્વરૂપનો એટલે સ્વરૂપમાં રહેલા ગુણો પ્રત્યેનો અતિ પ્રેમ. એ કારણે અભેદતા સધાણી વિકલ્પથી જે ભેદ ઉઠતો હતો એ વિલય થઈ ગયો, નાશ પામી ગયો, અને અભેદ નિર્વિકલ્પ દશા થઈ. અભેદ બુદ્ધિ થાય, નિર્વિકલ્પ દશા થાય એટલે આત્મામાં અભેદ બુદ્ધિ થઈ, અને દેહને દેહમાં અભેદ બુદ્ધિ હતી તે તૂટી. આત્મામાં અભેદ બુદ્ધિ થતાં દેહમાં જે અભેદ બુદ્ધિ હતી તે તૂટી, તે દેહાત્મ બુદ્ધિ ગઈ, દેહાધ્યાસ ગયો એમ છે, અને આત્મજ્ઞાન થયું. એ આત્મજ્ઞાન જન્મ મરણના નાશનું કારણ થાય છે. બહુ સરસ ટીકા છે, સંક્ષિપ્તમાં લખ્યું છે પણ બહુ સરસ લખ્યું. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક નાયક ભાવ મય પણ આને લીધે, નાયક ભાવમાં તન્મય છે, મય એટલે તન્મય છે એવું પરિણમન હોવાના કારણથી, એવું પરિણમન હોવાને લીધે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પોતાથી અભેદ બુદ્ધિએ સમ્યકપણે અનુભવે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પરિણામ છે પોતાથી એટલે પોતાના આત્માથી. અભેદ બુદ્ધિ એટલે બે વચ્ચે પછી અંતર નથી. આ દ્રવ છે અને આ પર્યાય છે એ વાત પછી નથી. સમ્યકપણે અનુભવતો હોવાથી પછી પાસે સુવિશેષણ વાપર્યો. અભેદ બુદ્ધિ એ સમ્યકપણે અનુભવતો હોવાથી, એવા અનુભવને કારણે એ માર્ગ વત્સલ છે, એ પોતે સ્વયં મોક્ષ માર્ગ રૂપે પરિણમ્યો છે, અને એને માર્ગ વત્સલ કહેવામાં આવે છે. ભક્તિમાં માર્ગ ભક્તિ એવો ભેદ છે. ભક્તિ ઉપર એક આર્ટિકલ લખાઈ ગયો છે પોતાનું ક્ષેત્રમાં, બીજો 12 પ્રકારની ભક્તિ, એમાં એક માર્ગ ભક્તિ પણ આવી છે. માર્ગ ભક્તિ એટલે શું? પોતે મોક્ષ માર્ગમાં અભેદ ભાવે પરિણમે છે એટલી ભક્તિ છે, અને જે મોક્ષ માર્ગમાં ધર્માત્મા વિચરે છે એના પ્રત્યે પણ એને ભક્તિને બહુ માન છે, એને માર્ગ ભક્તિ કહે છે. શાસ્ત્ર ભક્તિ હોય છે એવી માર્ગ ભક્તિ પણ, દેવ ભક્તિ, ગુરુ ભક્તિ, શાસ્ત્ર ભક્તિ, માર્ગ ભક્તિ, વ્યવહાર ભક્તિ, નિશ્ચય ભક્તિ, ઘણા ભેદ છે, 12 ભેદ. તે જે માર્ગવત્સલ છે, સમ્યક દ્રષ્ટિ છે એ માર્ગવત્સલ છે, કેમ કે એને પોતાના આત્મગુણો પ્રત્યે અતિશય પ્રેમ હોવાથી, અતિશય પ્રીતિ હોવાથી અભય થઈ ગયું. બાળક પણ એને મને માતા પ્રત્યે પ્રેમ આવે તો વળગી પડે છે કે નહીં? માતા પણ એને કાપે છે. અતિ પ્રીતિ છે એટલે પરિણામ અભેદ થઈ જાય છે. એ માર્ગવત્સલ છે. મોક્ષ માર્ગ પ્રત્યે અતિ પ્રીતિ વાળો છે. પ્રીતિ વાળો છે એમ ન દીધું, મોક્ષ માર્ગ પ્રત્યે અતિ પ્રીતિ વાળો છે. પરિણતિમાં થાય છે, ઉપયોગમાં ન થાય. ઉપયોગમાં લીનતા આવે પણ એ સો વિકલ્પ હોય છે, નિર્વિકલ્પ નથી. એકાગ્રતા આવે ઉપયોગમાં, પરિણતિ નિર્વિકલ્પ હોય છે હંમેશા. પરિચિત છે માટે આ તો પોતાનું સ્વરૂપ છે. પોતાના સ્વરૂપને છોડીને અન્ય દ્રવ્ય છે એ પોતાનું સ્વરૂપ તો નથી ને, એટલે જ્યાં પોતાનું સ્વરૂપ નથી ત્યાં તો ફિઝિકલી ભેદ છે. ફિઝિકલી જ્યાં ભેદ છે ત્યાં ભાવમાં ભેદ રહેવાનો છે. વસ્તુ પોતે દ્રવ્ય ક્ષેત્ર ભાવથી ભિન્ન હોવાથી ગમે એટલી એકાગ્રતા અને પ્રીતિ હોય તો પણ ભાવ ભેદ તો રહેવાનો છે, એટલે વિકલ્પ તો ઉઠવાનો છે. આ તો પોતાનું સ્વરૂપ છે. એટલે સ્વને પર એટલો તો તફાવત છે કે નહીં? તો સ્વ છે એ પોતે છે, તો પોતામાં પોતાને વિકલ્પ ઉઠાવવાની શું જરૂર? જ્યાં પોતે જ સ્વરૂપે છે ત્યાં આ મારું સ્વરૂપ છે એમ વિકલ્પ ઉઠાવવાની જરૂર શું? એમ કે છે પોતા પણ અનુભવ કરે નિર્વિકલ્પણે. બીજો પદાર્થનો તો ભેદ છે, જુદો પદાર્થ છે એનો વિકલ્પ છે. ટંકોત્કીર્ણ એક નાયક ભાવમયત્વેન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રણામ સ્વસ્માત પોતે હોવાથી, સ્વસ્માત એટલે પોતે હોવાથી અભેદ બુદ્ધયા, અભેદ બુદ્ધિ વડે સમ્યક દર્શન દર્શનાત માર્ગવત્સલ, સમ્યક દર્શન આદિ ભાવોથી એ માર્ગ વત્સલ છે અને તેથી તેને માર્ગની અનુપલબ્ધિથી એટલે માર્ગની અપ્રાપ્તિથી જે બંધ થાય તેવો બંધ એને થતો નથી. કેમ કે માર્ગ પ્રત્યક્ષ અને પ્રગટ થઈ ગયો છે. માર્ગ પ્રત્યક્ષપણે પ્રગટ થઈ ગયો છે એટલે માર્ગના અભાવમાં જે બંધ થાય, અપ્રાપ્તિમાં જે બંધ થાય એ બંધ સમ્યક દ્રષ્ટિને થતો નથી. એ જાત નથી, એ પ્રકાર નથી બંધની, બાકીના પ્રકાર છે. સમ્યક દર્શનની ઉપલબ્ધિ કેટલી? ગણિતથી, કરણાનુયોગથી, ગણિતાનુયોગથી વિચારવામાં આવે તો 147 જે પ્રકૃતિ છે એમાં 26 પ્રકૃતિ મિથ્યા દ્રષ્ટિને તો બંધાતી નથી. સમયક દર્શન થયા પછી જ એનો અનુબંધ પડે છે. એવી ઉચ્ચ કોટીની પ્રકૃતિઓ છે, એવા શુભ ભાવ મિથ્યા દ્રષ્ટિને ન આવે. તો મિથ્યા દ્રષ્ટિને 121 કર્મ પ્રકૃતિનો બંધ સંભવિત છે. 147માંથી 121 એમાં સમ્યક દર્શન થાય ત્યારે 41 જાય. કેટલી જાય? 41 પ્રકારની કર્મ પ્રકૃતિના બંધનો વિચ્છેદ થાય એટલે નાશ થાય. મોક્ષ માર્ગના પહેલા ગુણ સ્થાને 1/3 121 માંથી 41 એટલે એક તૃતીયાંશનો નાશ કર્યો કે નહીં? પછી કેટલા ગુણ સ્થાન બાકી રહ્યા ગણો? પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું, અગિયારમું, બારમું, તેરમું અને ચૌદમું, 10 ગુણસ્થાન બાકી રહ્યા. 10 ગુણસ્થાનમાં 80 પ્રકૃતિની વહેંચણી છે. પછી ઉપરના પગથિયે ચડે એટલે 7-8 જાય, તો બીજા કોઈમાં 8-9 જાય. એવરેજ 8-9 છે, 8-80. કોકમાં 7 જાય, કોકમાં 9 જાય, કોકમાં 6 જાય, કોકમાં 10 જાય. એવરેજ 1 ગુણસ્થાનમાં 8 પ્રકૃતિ જાય. ત્યારે ચોથા ગુણસ્થાને 1 સાથે 41 જાય, 5 ગણી. અને તે બધી કેવી? ખરાબમાં ખરાબ હોય પહેલા જાય, 41માં જે સૌથી ખરાબ એ પહેલી જાય. સમ્યક દર્શનનો પ્રભાવ એવો છે. એટલે શાસ્ત્રોમાં અને ભગવાનની વાણીમાં સમ્યક દર્શનનો મહિમા બહુ આવ્યો. કર્મ અનંત પ્રકારના, કેટલા અનંત પ્રકારના કર્મ વળગ્યા છે જીવને. કર્મની મોટી સેનાને હરાવી છે. સમ્યક દ્રષ્ટિ થનાર પહેલા રાજાને મારે છે. કોને મારે છે? રાજાને મારે છે. એટલે રાજા જેવો મેર્યો એટલે 126માંથી 41 સેનાપતિ ગયા રાજાની માયે માયે. પછી 80નું સૈન્ય છે એ બધા સાધારણ છે મારવાના. જોકે ચોથા ગુણસ્થાનથી પાંચમા ગુણસ્થાને પુરુષાર્થ વધારે છે, પાંચમા ગુણસ્થાન કરતાં છઠ્ઠા સાતમામાં પુરુષાર્થ વધારે છે, અને છઠ્ઠા સાતમા પછી શ્રેણી માંડે ત્યારે પુરુષાર્થની ઉગ્રતા વધારે હોય છે. વધારે પડતો સાફસૂટી થઈ જાય છે. પછી આપોઆપ છે અને એ થોડા થોડા કરીને વ્યા જાય છે. એમાં એવું છે કે સમ્યક દર્શન થયા પછી એક સુદર્શન ચક્ર તો હાથમાં આવે છે. ચાલો રાજાને માર્યો, હવે આપણને લડવામાં વાંધો નથી, હથિયાર આપણા હાથમાં છે. પહેલા હથિયાર નહોતું તોય રાજાને માર્યો, હવે તો હથિયાર હાથમાં આવ્યું, એટલો તો ફેર પડ્યો કે નહીં? તેથી એને નિર્જરાત છે, બંધ નથી પણ નિર્જરાત છે. આશય એ તારા માનો છે કે ધર્માત્મા પ્રત્યે અને સાધર્મી પ્રત્યે જે ધર્માત્મા થવા ચાહે છે, અભિલાષી છે, એના પ્રત્યે વાત્સલ્ય સારું એવું આવવું જોઈએ. વાત્સલ્ય આવવું જોઈએ. ક્યારે પણ અભાવો, દ્વેષભાવ, પૂર્વગ્રહ, પ્રેજ્યુડાઇસ આ તત્વો નહીં હોવા જોઈએ. જો ધર્મ પામવો હોય તો. એટલા માટે જ્ઞાનીને તો કોઈના પ્રત્યે હોતું નથી. છે આપોઆપ, પણ જરાક ચેક કરી લેવું જોઈએ. ચેક કરી લેવું જોઈએ કે આપણા પરિણામેમાં કાંઈ ખામી તો નથી ને આ બાબતમાં. કેમ કે એ ક્યાં નડે છે? અંદર નડે છે. આમાં શું છે? સાચો વાત્સલ્ય ભાવ આવે છે તો પછી કોઈ પ્રોબ્લેમ નથી. જે પ્રોબ્લેમ છે એ અધકચરાવાળાને દાજો છે. ઓલીપુર હાવ નથી એમ નથી, આને કોરે હાવ છે એમ નથી, એ ફેતરા વાળાને પ્રોબ્લેમ છે. સાચો વાત છે, એ ભાવ આવ્યો એટલે કઈ પ્રશ્ન નથી. કૃપાળુદેવી પત્રમાં લખ્યું, જે આ આત્મા માટે ઈચ્છું છું તે બધા આત્મા માટે ઈચ્છું છું. આ આત્માને આત્મિક સુખ શાંતિ જોઈએ તો બધા આત્માને તે પ્રાપ્ત થાય. અમને ભેદભાવ નથી. શું છે, જીવ અજ્ઞાન દશામાંથી આ બાજુ વળે છે ત્યારે અનેક પ્રકારની ખામીઓ પણ હોય છે એની અંદર. એમાં એક મોટી ખામી એવી હોય છે જે પકડાતી નથી, ખબર પડતી નથી, કે બીજાનો કાંઈ ને કાંઈ પૂર્વગ્રહ કરી લે છે બીજા પ્રત્યે. ઉદયમાં આજુબાજુવાળા સર્કલ, આજુબાજુનું સર્કલ ઉદયમાં હોય છે. ચાલો આપણે 5-25 જણા ભેગા થઈએ છીએ તો કે આ આવો, આ તો આવો, આ તો આવો. આવું પૂર્વગ્રહનું શલ્ય છે એ અંદરમાં કેટલું નુકસાન કરે છે એ ભૂલ નથી પકડાતી. પરલક્ષ, પરલક્ષના કારણે, પરલક્ષ અને પરરુચિ, સ્વલક્ષનો અભાવ અને સ્વરુચિનો પણ એને પોતાને સ્વની સ્વરૂપનું પોતાની રુચિ ઉત્પન્ન થવા દે, સ્વલક્ષ ન થવા દે અને એમાં માર્ગ વત્સલતાનો અભાવ, બીજા પ્રત્યે વાત્સલ્યના આવું થાય. જ્ઞાનીની દ્રષ્ટિ કેટલી વિશાળ છે એના ઉપરથી બોધ લઈએ તો તો કાંઈ વાંધો ન આવે. કૃપાળુદેવનો પત્ર તો પ્રસિદ્ધ છે કે જે આ આત્મા માટે ઈચ્છું છું તે બધા આત્મા માટે ઈચ્છું છું. કેવી સરસ વાત કરે છે, વિસ્મય થાય એવી વાત છે અને આનંદથી વિસ્મય થાય એવી, કેવી આનંદ સાથે વિસ્મય થાય એવી વાત છે. વાહ, આવું સરસ વાત છે. આપણે પણ આવું જ થવું ને આવું જ હોવું જોઈએ. એટલે એને એને પોતાનું આત્મકલ્યાણ નથી સધાતું, એનું કારણ એ થાય છે. પોતાનું આત્મકલ્યાણ સધાતું નથી એનું એ કારણ છે કે અંદરમાં કયો દુશ્મન બેઠો બેઠો એને નુકસાન કરે છે એને ખબર નથી પડતી. ખાસ કરીને ગુરુદેવના અનુયાયી સમાજમાં આ ક્ષતિ બહુ મોટી છે. વાત્સલ્યનો અભાવ લગભગ જોવામાં આવશે. વાત્સલ્ય નથી. કૃપાળુદેવના અનુયાયીમાં એ ફેક્ટર કંઈક સારો છે, શીખવા જેવો. આપણે સાવ જાણ્યા હોય તો એ લોકોને એમ થાય આપણા ભગવાનને માનનારા છે ને, તો આપણે ગુરુને માનનારા છે એમ ન થાય, આપણા ભગવાનને માનનારા છે. ઉદય હારે જ બધાને સંબંધ છે ને, પરિણામ ને તો ઉદય સાથે સંબંધ છે. અંદર માં ઉદય આવે છે ને, જે સરાઉન્ડિંગ હોય એમાં પરિણામ લાગે છે. નો કર્મ અંદર પ્રવેશ કરનો તો વધારે ગુનેગાર ગણાય છે. જવાબદારી વધારે છે. જેમ જેમ આગળ વધો એમ જવાબદારી વધે છે. હાયર ધી પોસ્ટ હાયર રિસ્પોન્સિબિલિટી, એમ છે. બેંકના પટ્ટાવાળાની જવાબદારી ને બેંકના ચેરમેનની જવાબદારી સરખી ન હોય. હોય પટ્ટાવાળો ભૂલ કરે તો બેંક દેવાળું ન કાઢે અને ચેરમેન ભૂલ કરે તો બેંકને પૈડા આવે. દેવાળું નીકળી જાય. આપણે પણ કોઈ સંપ્રદાય વાળા કે અન્ય સંપ્રદાય વાળા ગુરુદેવ માટે ગમે તેમ બોલે તો બહુ દુઃખ ન લાગે, આપણને લાગે એનું વિચારણ શું વાંચે, અને ક્યાં ખબર છે ગુરુદેવ કોણ હતા. આ તો કોઈ મુમુક્ષ બોલે જોઈએ એવું, હે તમે અને ગુરુદેવ માટે લાગે કે ન લાગે, કેમ કે એની જવાબદારી વધારે છે, ઓલાની એટલી જવાબદારી નથી. અને ઓલાનું એટલો કર્મ બંધ ન થાય એટલો આને થાય, પાછું અજાણ્યાને એટલું ન થાય, અજાણ્યા કેમ એમ બોલી જાય, કેમ કે એને ખબર નથી. હા ભાઈ એને ખબર નથી શું કરે, બિચારાને ખબર નથી. ગુરુદેવને છાપામાં આવતો ગુરુદેવને વિરુદ્ધ સંપ્રદાયમાં તો બહુ વિરોધ ત્રણેય સંપ્રદાય કર્યો, એટલે ખાસ કરીને દિગંબર છાપા વધારે આવતા, સ્વતંબરવાળા તો છાપા નહોતા મોકલતા, કંઈ વિરોધ તો ઘણો કરતા હતા, પણ આ લોકો તો રીતસર પોસ્ટ કરી દેતા હતા આ સોનગઢમાં સરનામા. ગુરુદેવ વાંચે પાછા એ બધા છાપા, હા એમાં જે ખાસ વિરોધી વ્યક્તિ હોય એને શું લખ્યું એ તો ખાસ વાંચે. હા પછી એમ કે એનો વાંક નથી, એને એમ બેઠું છે, શું થાય એને એમ બેઠું છે, એટલે એમ જ કે ને એ શુકરમાં આમ કે છે, ઉકરાતો ન આવે ગુરુદેવ, શું એને એમ બેઠું છે, એને એમ માની લીધું છે, એટલે એમ જ કે ને. અરે ભગવાન, અરે પ્રભુ, તને શું થયું, ભગવાનને પ્રભુ કહે ને શું કહે, અરે ભગવાન, અરે પ્રભુ, તને શું થાય છે. પણ અંદર આવીને કોઈ એમ કે બહુ મોટી વાત થઈ જાય, આગળ બહાર જઈને ગમે એ કરે, અંદર ભળ્યા પછી ટૂંકામાં ધર્મ વાત્સલ્ય છે એક બહુ સારો ગુણ છે ધર્મ પામવા માટે, બીજાને માટે પણ સારો છે અને પોતાને માટે પણ સારો છે, એવો એક સ્વપર કલ્યાણકારક ગુણ છે. અને જેને જેનામાં ધર્મ વાત્સલ્ય હોય એના પરિણામ પણ જુઓ કેટલા પ્રફુલ્લિત રહેવાના. વાત્સલ્યનો એના પરિણામ કેવા રહીએ, હે એના પરિણામમાં ખેદ, શોક, દુઃખ, આકુલતા ખૂબ થવાની. એવા માણસો કૃપાળુ દેવના અનુયાયીમાંથી સાવ નવા માણસો ઘરે આવી ગયા હોય, તો એને રિક્વેસ્ટ કરે કે ભાઈ તમે ધીમા વગર નહીં દેતા, આના કારણે જો માની લઈએ તો નાચવા માંડે કે હા આપણું માયનું, આને આપણું માયનું. બહુ વાત થઈ ગઈ બતાવે એવા માણસો જોયા, એને એટલો બધો હર્ષ થાય નાચવા માંડી જાય, કાંઈ ઓળખાણ પાળખાણ ન હોય એવા માણસો, બહુ સારા ચિહ્નો છે ધર્મ વાત્સલ્ય થવો, આવવો એ બહુ સારું લક્ષણ છે. એ જીવને ધર્મ પામવાની સરળતા અંદરથી ઘણી થઈ જાય છે, નહીંતર અંદરની અસરળતા જીવને નિર્ધારિત સ્થળે પહોંચવા દેતી નથી એવું બને છે. ભાવાર્થ વત્સલપણું એટલે પ્રીતિભાવ, વત્સલપણું એટલે પ્રેમ, પ્રીતિભાવ, પ્રેમભાવ, પ્રીતિભાવ. જે જીવ મોક્ષ માર્ગ વપરાય છે પ્રેમમાં, પ્રીતિના વાત્સલ્યમાં, પણ રાગ અને પ્રેમમાં બહુ ફેર છે. રાગને પોષણ ન મળે ત્યારે દ્વેષમાં પરિવર્તન પામે છે, શું થાય? અને એ પણ જેટલો વધારે રાગ હોય એટલો જ વધારે દ્વેષ થાય, રિએક્શન એથી જ વધારે આવે. પ્રેમ અને પ્રીતિમાં એવું નથી, એમાં સમર્પણ આવે છે, એટલે વૈરાગ્ય આવે અને સમર્પણ આવે, જતું કરી શકે. રાગવાળો જતો ન કરી શકે, આ મોટી વાત છે. અનુરાગનો અર્થ તો અનુસરીને થતો રાગ, એને અનુરાગ કહે છે. અહીંયા અનુસરીને શું થયો કે ધર્મને અનુસરીને થતો રાગ, ધર્માનુરાગ અથવા અનુરાગ, પણ રાગ એ રાગ છે અને પ્રેમ એ પ્રેમ છે, એમાં બહુ ફેર છે. રાગ છે એ મલિન છે, સંકુચિત દ્રષ્ટિ સાથે હોય છે. પ્રેમ છે એ નિર્મળ છે અને એમાં વિશાળતા ઘણી છે. બેના ગુણ ઓપોઝિટ છે અને ફેક્ટર છે એ ઓપોઝિટ છે, સામે સામે છે, એટલો બધો ફેર છે. જે જીવ મોક્ષ માર્ગ રૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રતિવાળો છે અને તેથી કરીને એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અભેદભાવે વર્તે છે અને એને કારણે એને માર્ગની પ્રાપ્તિ છે, તેથી અપ્રાપ્તિથી જે બંધ થાય એ બંધ એને ન થાય, અને બંધ ન થાય એટલે નિર્જરાજ થાય એમ કેમ છે. આપણે બીજા પણ દ્રષ્ટાંતથી વિચારી શકાય એવી વાત છે. ઘરે મહેમાન આવે ત્યારે મિષ્ટાન બનાવે, સામાન્ય માણસ હોય તો રોજ દાળ ભાત શાક રોટલી સાદું ખાય, એક શાકથી ચલાવે, એક દાળથી ચલાવે, ગમે. પણ મહેમાન આવે ત્યારે કાંઈ નહીં તો લાપસી કરો, ફેરો કરો, કંઈ ગળપણ કરો, એનો અર્થ શું થાય કે એના પ્રત્યે આદર છે. એનો અર્થ શું છે? એના પ્રત્યે આદર છે. એમ મુમુક્ષુ હોય, નવો મુમુક્ષુ હોય તો એના પ્રત્યે આદર વિશેષ હોય. આપણે આમ બેઠા છીએ સ્વાધ્યાય કરવાનો, કોઈ નવા માણસ આવે, રોજ આવતા હોય ને પણ સાવ નવા આવે, તો એને પાછળ બેસાડીએ કે આગળ બેસાડીએ? ભલે પાછળથી આવ્યા આવે તો આ નીતિ છે, ધર્મની આ નીતિ છે. પણ અજાણ્યા છે, ઓળખતા નથી, કેવા છે એને ખબર તો કાંઈ નહીં, નવા છે ને એને આદર આપ. રાંધેલું હોય ને ખૂટે તો ઘરવાળા માટે વાંધો નહીં, એમ જ કહેવાય ને, મહેમાન માટે ખૂટે તો વાંધો આવે કે નહીં? એટલા માટે મહેમાન પહેલાં જમે ને ઘરવાળા પછી જમે, ભલે ભૂખ લાગી હોય તો. રોડ આવે કોઈ વખતને આપણે ભૂખ લાગે, સાડા બાર એક વાગ્યાની રૂમમાં કીધું હોય ને એક વાગ્યા દોઢ વાગ્યા પછી જ આવે તો ખાઈ લે, અને જો મારે ખીટું ખીટું જો ઘરવાળાને ચાલે, રાગ તો ઘરવાળા પ્રત્યે વધારે છે. આદરનો સવાલ છે, રાગનો સવાલ નથી પણ આદરનો સવાલ છે. એમ અન્ય મુમુક્ષુઓ પ્રત્યે, ધર્માત્માઓ પ્રત્યે આદર બુદ્ધિથી વ્યવહાર હોવો જોઈએ. વેદના છે એ ચાહના છે, પોતાના માર્ગની ચાહના છે, વિશેષ ચાહના છે, અપ્રાપ્તિનો ખેદ છે એની અંદર, અથવા પૂર્વ કરેલા ભાવોનો પશ્ચાતાપ છે. ચાર પાંચ પ્રકાર છે વેદના. અહીંયા તો પ્રકરણ વાત્સલ્યનું છે ને, અત્યારે એટલે કોઈ એવા કર્મનો ઉદય આવે તો પણ સમ્યક દ્રષ્ટિને એ કર્મ છે એ ખરી જાય છે, નવો બંધ કર્યા વગર એને નિર્જરાની પ્રાપ્તિ થાય છે, વાત્સલ્ય ગુણ હોવાને લીધે. પ્રસંગ અવળા હવળા બને, કર્મનો ઉદય એવો આવે, વાત્સલ્યની મુખ્યતાને લઈને જતું કરી દે એને કર્મની નિર્જરા થાય છે, નવો બંધ નથી થતો. એમ વન વે ટ્રાફિક છે, વન વે ટ્રાફિક જ છે. સામાન્ય હોય કે ન હોય એમાં આપણે શું લેવા દેવા, નહીતર તો રાગ થઈ ગયો. રાગમાં અપેક્ષા હોય, પ્રેમ અને પ્રીતિમાં અપેક્ષા ન હોય, કેમ એનો ગુણ જ જુદો છે. એ વાત્સલ્ય ગુણની વાત છે. હવે પ્રભાવના ગુણની ગાથા કે છે આઠમી. પ્ર એટલે વિશેષ, ભાવના એટલે ભાવના. ભાવની પ્રક્રિયાને ભાવના કહે છે, ભાવની ક્રિયાને ભાવના કહે છે. વિશેષ પ્રકારે ભાવની ક્રિયા થાય તેનું નામ પ્રભાવના. આ જનરલ મિનિંગ છે. પછી આત્મામાં આત્મભાવના થાય, આત્માને પોતાના સ્વરૂપની ભાવના થાય, અને એ ભાવનાને કારણે આત્મપરિણતિ ઉત્પન્ન થાય, ત્યારે એણે પોતાના આત્મામાં ધર્મની પ્રભાવના કરી. આ નિશ્ચય પ્રભાવના છે. એવી ભાવનાને એવી પ્રભાવના પ્રગટ થાય એવી બાહ્ય પ્રવૃત્તિને વ્યવહાર પ્રભાવના કહેવામાં આવે છે. આમ નિશ્ચય પ્રભાવના અને વ્યવહાર પ્રભાવના એમ બે પ્રકારે પ્રભાવના પણ આઠે આઠ ગુણમાં નિશ્ચય ને વ્યવહાર બંને ઉતરે છે. આપણે આના ઉપર એક આર્ટિકલ લખ્યો છે આઠ અંગ ઉપર. સમ્યક દ્રષ્ટિને આઠ અંગ વ્યવહાર નિશ્ચય કેવા, વ્યવહારે કેવા હોય, નિશ્ચય કેવા હોય. અને મુમુક્ષુને હજી નિશ્ચય પ્રગટ નથી થયો તો પણ એને એના પરિણામ અને વ્યવહાર કેવા હોય એકો વિષય વધારે મેં લીધો છે, કે જેથી કરીને એવા એને આઠ અંગ સહિતનું સમ્યક દર્શન પ્રગટ થાય, એટલો વિશેષ લીધો છે. સંકલ્પ નૈવૃત્ય કરે છે. પરિણામ તો તપાસવાનો જ વિષય છે, કરતા બુદ્ધિએ કરવાનો ને તપાસવાનો જ વિષય છે. હવે પ્રભાવના ગુણની ગાથા કહે છે. વિદ્યાર્હમ આરૂઢ મનોરહ પહેશુ ભમય જોચેદા તો જીણ નાણ પહાવી સમાધિથી મુનેલો ચિન મૂર્તિ મનરથ પંથમાં વિદ્યારથારૂઢ ભૂમતો તે જીન જ્ઞાન પ્રભાવ કર સંકિત દ્રષ્ટિ જાણ જે છે તીતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો. વિદ્યા એટલે અહીંયા કઈ વિદ્યા છે? આત્મવિદ્યા, સમ્યક જ્ઞાન રૂપી જ્ઞાન વિદ્યા, આત્મજ્ઞાનની વિદ્યા. જે ચેતીતા એટલે સમ્યક દ્રષ્ટિ આત્મા. વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો હતો, જ્ઞાન રથમાં બેઠો છે. ક્યાં બેઠો છે? સમ્યક જ્ઞાનના રથમાં બેઠો છે. આ સૂર્યનારાયણનું ચિત્ર નથી આવતું? એક રથ હોય ને એને હાથ ઘોડા જોડેલા હોય. કેટલા હાથ ઘોડા? આ આત્મા જ્યારે સમ્ય જ્ઞાન રૂપી જ્ઞાન રથમાં બેસે છે ત્યારે એને અનંત નયોના અનંત ઘોડા જોડેલા હોય છે. કેટલા? એના હાથ જ ઘોડા છે અને અનંત નયોના ઘોડા છે. ઉદયમાં કેટલાક જ આવે, નહીં બધા નહીં ન આવે વિકલ્પમાં, પણ છે એની પાસે બધા નહીં. અનંત નયોનો સમુદાય એવો સ્તૃત જ્ઞાન પ્રમાણ, તેના દ્વારા આખો આત્મા પ્રમેય થાય છે, અપાય છે. આપણે શરૂ કર્યા છે સાનુભૂતિ પ્રકાશમાં, નયોના પ્રવચનો ગુરુદેવના શરૂ કર્યા છે. 47 ની ઉપરના વ્યાખ્યાન, એક વ્યાખ્યાન આવી ગયું, બીજું છાપવામાં જાય છે, બીજું છપાય છે, ત્રીજાની તૈયારી ચાલે છે. જીન જ્ઞાન પ્રભાવ કર છે, જો આત્મજ્ઞાન પ્રભાવ કર ન લીધો કુંદકુંદાચાર્ય. જીન નાણ પહાવી, જીનેશ્વરના જ્ઞાનનો પ્રભાવના કરી રહ્યો છે. આત્મજ્ઞાની છે, આત્મજ્ઞાની થઈને જ્ઞાનનું જ્યારે દાન કરે છે, જ્ઞાનની પ્રભાવના કરે છે. ઓછી પ્રભાવના કરતા મંદિરમાં પૂજા પૂરી થાય કે સ્વાધ્યાય પૂરો થાય એટલે બધા પ્રભાવના લઈને જાજો. કારણ કે આપવું, કોઈને કોઈ ચીજ આપે, કોઈ મીઠાઈ આપે, કોઈ ચીજ આપે, ગમે એ કોઈ રૂપિયા આપે, ગમે તે પ્રભાવના કરે છે. શ્રીફળ આપે કોઈને કોઈ ચીજની, આ જ્ઞાની જ્ઞાનની પ્રભાવના કરે છે. લેતા જાજો, જાઓ એ બધા લેતા જાજો. લીધા વગર કોઈ જાશો નહીં. પ્રભાવનામાં એમ જ હોય ને, એવી રીતે જાણે કે પ્રભાવના લઈને બધાએ જવાનું છે, કોઈ પ્રભાવના લીધા વિના ન જાય. નાની પણ એમ કે છે કે તમે પ્રભાવના, નાની પ્રભાવના અહીંયા ચાલે છે, પ્રભાવના લીધા વગર તમે જાશો. કોની પ્રભાવના છે? કે જીનેશ્વરના જ્ઞાનની પ્રભાવના છે. મારું આત્મજ્ઞાન છે ને પ્રભાવના આપું છું એમને. સર્વજ્ઞ પરમાત્મા વિતરાગ દેવના જ્ઞાનની પ્રભાવના છે, જીનેશ્વરના જ્ઞાનની પ્રભાવના છે. એવી ઊંચી ચીજ છે. બોલો પ્રભાવનામાં. આથી પછી છેડો આવી ગયો, આ પ્રભાવનાની ચીજનો છેડો આવી ગયો. કેવા શબ્દો આવી ગયા છે ગાથામાં કુંદકુંદાચાર્ય, કેવા શબ્દો આવ્યા. જીન નાણ પહાવી, જીનેશ્વરના જ્ઞાનનો પ્રભાવ છે. જે આત્મા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો મનરૂપી રથ પંથમાં ભ્રમણ કરે છે. મન એટલે જ્ઞાન લેવું, મન એટલે ઇન્દ્રિય જ્ઞાન. જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ, સમ્યક જ્ઞાનને ચાલવાનો જે મોક્ષ માર્ગ છે, એ મોક્ષ માર્ગની અંદર જે ભ્રમણ કરે છે, ઘૂમે છે, ઘૂમતો શબ્દ લીધો છે, તો ભમજી ભ્રમતી ઘૂમતો. લડાઈ લડે ત્યારે કોઈ શૂરવીર માણસ લડાઈ લડે તો રણ મેદાનમાં ઘૂમે છે, ચારે કોર તરવાર એવી ફેરવે છે કે નજીક આવ્યો કે ગયો ઉડી જાય, કપાઈ જાય. એટલી સ્પીડથી તરવાર ફરતી હોય કે ચાર દિશા ને ચાર ખૂણા આઠમાંથી કોઈ જગ્યાએ કોઈક નજીક આવ્યો એટલે ઉડ્યો, આઠે બાજુ એટલી તરવાર ફરી જતી હોય એની સ્પીડથી સેકન્ડમાં. એને એમ કે ભાઈ લડવૈયો ઘૂમે છે, એવી રીતે આ જ્ઞાન રથમાં ઘૂમે છે, મોક્ષ માર્ગમાં ઘૂમે છે. જે સામે આવ્યો એ ગયો, એની વિરુદ્ધ પડ્યો એ તે જીનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમય દ્રષ્ટિ જાણવો. એક જ કૃપાળુ દેવે 551 પત્રમાં એમ લખ્યું છે કે પ્રભાવનાનો અધિકારી કોણ, મોક્ષ માર્ગની પ્રભાવના કોણ કરે કે જ્ઞાની પુરુષ કરે, અને એ જ્ઞાની પુરુષનો આશ્રયવાન હોય તે કરે, બે જ કરે. બીજાને પ્રભાવના કરવાની બુદ્ધિ યોગ્યતા કે અધિકારી પણ નથી. આ દરેક કહે છે ને હાલો આપણે પ્રભાવના કરીએ, એવું નથી. જ્ઞાની પ્રભાવના કરે, જીન જ્ઞાન પ્રભાવ કરશે માટે, અને જ્ઞાનીના આશ્રયે એની આજ્ઞા અનુસાર પ્રવર્તિ કરતા હોય તે કરે. બાકી ક્યાં વિરુદ્ધતા થાય એની પોતાને ખબર પડે. એ ગડબડ કરે છે ક્યાંક ને ક્યાંક. એટલે જ ગુરુદેવે કેટલીક વાતો બહુ મહત્વની કરેલી. ગુરુદેવને ખ્યાલ આવ્યો કે હવે આ જીવનની સંધ્યા છે, ગમે ત્યારે પણ અહીંથી સ્વર્ગમાં આ ક્ષેત્ર છોડીને જવાનું થશે. ત્યારે કહેતા ગયા કેટલીક વાત, નહીં તો બેનસી તો બીમાર રહેતા હતા ને એમની હાજરીમાં જ કદાચ આયુષ પૂરું થાય એવી બીમારી હતી. હા, તો પણ એમ કહ્યું કે એમને વળગી રહેજો. શું કીધું? નહીતર તમે તમારા દાપણથી પ્રભાવના કરવા જશો ઊંધું વેતરાશે. શું થશે? ઊંધું વેતરાઈ જશે. અને થયું પણ એમ જ થયું છે. મહાપુરુષની દ્રષ્ટિ એવી ચોખ્ખી હોય છે, એમને વાત નથી હોતી, એનું ઊંડાણ બીજી જાતનું હોય છે, ઘણું ઊંડાણ હોય છે. બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, વળગી રહેજો. એટલે કે તમને ખબર ન પડે તોય તે એટલી કરુણા કરે કરી ગુરુદેવે. સ્વચ્છંદ જીવને જ્યારે પ્રવર્તે છે ત્યારે એ દેવગુરુ શાસ્ત્ર કોઈની આજ્ઞામાં જીવ રહેતો નથી. પછી શું દશા થાય છે એ વર્ણન કરવા જેવી નથી. વકરે ક્યાં જાય એનો પત્તો કાઢવો, બહુ મિથ્યા દ્રઢ થાય, બહુ સંસાર અનંતો વધી જાય. કેટલો અનંતો સંસાર વધે, એ સત્સંગમાં અનંતો સંસાર વધે. એને એમ માને કે હું તો બધો ધાર્મિક પ્રવૃત્તિ કરું છું ને, એટલે ધાર્મિક પ્રવૃત્તિ એટલી સસ્તી નથી, પ્રભાવનાની પ્રવૃત્તિ એટલી સસ્તી નથી. જ્ઞાની થવું પડે ને, કાં જ્ઞાનીની આજ્ઞામાં રહેવું પડે એમ છે. હા થાય, સ્વચ્છંદ થયો એટલે કે અવજ્ઞાથી આવે રીએ જ નહીં ને, ઊંધો ચાલે, ઉપેક્ષા કરે, કેવું મુશ્કેલ છે. તો સિદ્ધિ પરિસ્થિતિ જાહેર છે, અને સંખ્યા ઘટતી જાય છે, તત્વ સમજવા વાળાની સંખ્યા ઘટતી જાય છે, ધમાલ કરવા વાળાની સંખ્યા તો દરેક સંપ્રદાયમાં હોય, એ સંખ્યા ન કહેવાય. મત પણ મેચ્યોર રીતિવાળાને આપવાનો હોય છે, 18 કે 21 વર્ષ બધા, બાકી બીજાને મત આપવાનો અધિકાર નથી. ધમાલ તો બધા કરે પોતપોતાના, એ કઈ સંખ્યા ન કહેવાય. તમે જુઓ સ્વાધ્યાય બધે બંધ થવા માંડ્યો, પૂજા ભક્તિની ધમાલ વધવા વધવા માંડી, લોકો તત્વની રુચિ ઘટવા માંડી, તત્વ સમજનારાની સંખ્યા ઓછી થવા માંડી, પ્રવચનકારો ઘટતા ગયા, સ્વાધ્યાય લગભગ ચાલતો નથી, તે પ્રવચન ચાલે ત્યાં આંગળીના ભીડે ગણાય એટલા માણસો બેસે. એટલે એ તો પરિસ્થિતિ તો જાહેર છે, પ્રસિદ્ધ પરિસ્થિતિ છે. અહીંયા તો સમ્યક દ્રષ્ટિની વાત છે, એ જીન જ્ઞાન પ્રભાવ પર છે, જીનેશ્વરના જ્ઞાનની પ્રભાવના પરનાર ટીકા. કારણ કે સમ્યક દ્રષ્ટિ કંકોત્કિરણ એક નાયક ભાવમયપણાને લીધે જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી, જ્ઞાનની સમસ્ત શક્તિને વિકસાવવા વડે, જ્ઞાનની શક્તિને ફેલાવવા વડે, પ્રભાવનામાં ફેલાવો છે, વિકાસ છે. જેમ જેમ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનની પ્રભાવના કરે છે, તેમ તેમ તેનું જ્ઞાન ખીલતું જાય છે, જ્ઞાન ખીલતું જાય, જ્ઞાનની પ્રભાવનાથી જ્ઞાન ખીલે. આ એક જ ચીજ એવી છે કે દેવાથી વધે, ઠીક, નહીતર દેવાથી ઘટે કોઈ બી ચીજ. 1000 રૂપિયામાંથી 500 આપે, તમે 500 જ બચે, બીજું કઈ થાય? 500 આપવાથી 1500 તો ન થાય ને. હા, આમાં આમાં જુદી વાત છે. આમાં તમારી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન તમે આપો એટલે તમારું જ્ઞાન વધે. આ ચૈતન્યનો ચમત્કાર છે. અરવિંદભાઈ શું છે, આ ચમત્કારિક ચીજ છે, આવી ચૈતન્યનો ચમત્કાર આને કહેવાય છે. શું? દેવાથી વધે, ઠીક. માટે જ્ઞાનીઓ છૂટે હાથે દે છે, સંકોચ નથી કરતા, ગોપવતા નથી, છૂટે હાથે દે છે. હજાર હાથે તમે દીધું, જ્ઞાન ખજાનો તમે લૂંટાયો એમ કહેતા. લેવું હોય પાત્ર અનુસાર લે, પણ દિયે છે હજાર હાથે લૂંટાવે. કેમ કે જેટલું લૂંટાવે એટલું અહીંયા વધે, જેટલું દે એટલું વધે. જાઓ અંદરથી આવે છે, અંદર જે જ્ઞાનનો અક્ષય ભંડાર છે, અક્ષય પાત્ર છે આત્મા. તળિયા વિનાનો સમુદ્ર છે, જ્ઞાનનો સમુદ્ર છે પણ તળિયા વિનાનો છે. પ્રવાહ અંદરથી આવે, પાતાળ ખૂટીને આવે છે, પછી એ કદી ખૂટે નહીં, વધતો જાય વધતો જાય. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક નાયક ભાવમયપણાને લીધે જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા, વિકસાવવા અને ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી એનો પ્રભાવ જ જુદો. એટલે એવું બને છે કે જ્ઞાનીની વાણી નિષ્ફળ જાતી નથી. જ્ઞાનીનો ઉપદેશ વાંજ્યો ન હોય, કોઈને કોઈ પામે, કોઈને કોઈ પામે. પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનાર છે જ્ઞાની છે, એ પ્રભાવના કરનાર છે. તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના પ્રકર્ષથી અપ્રકર્ષથી, પ્રકર્ષ નહીં, તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી, એટલે કે જ્ઞાન નહીં વધવાને કારણે જે બંધ થતો હોય એ બંધ એને થતો નથી પણ નિર્જરા છે. જ્ઞાનની પ્રવૃત્તિથી કાંઈ ને કાંઈ ફળ આવે છે. અજ્ઞાનની પ્રવૃત્તિ હોય તો એનું ફળ છે ને જ્ઞાનની પ્રવૃત્તિ હોય તો એનું ફળ છે. અજ્ઞાન પરિણમતા જ્ઞાનને આવરણ આવે, અજ્ઞાન પરિણમતા જ્ઞાનને આવરણ આવે, અને સમ્યક જ્ઞાન જ્ઞાન પરિણમતા જ્ઞાનનું આવરણ હોય, ટળે, આવરણ જાય, નિરાવરણ થાય. જ્ઞાનના પરિણમનથી જ્ઞાન નિરાવરણ થાય, એને નિર્જરા કહેવામાં, આવરણ નિર્જરી જાય એને નિર્જરા કહે છે, એને નિર્જરા કહેવામાં આવે. અધિકાર તો નિર્જરાનો ચાલે છે ને, એટલે એ વ્યૂ પોઈન્ટથી વાત ચાલે છે. જ્ઞાન શું કરે કે જ્ઞાન નિર્જરા કરે, જ્ઞાની નિર્જરા બનતું હોય છે. હા, એ વાત્સલ્યને કારણે આવે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, સબ આગમ ભેદ શું પૂરબ છે. પોતાના ગુરુ પ્રત્યે જ્યાં પ્રેમનો પ્રવાહ આવ્યો, વગર શાસ્ત્ર માટે એને શાસ્ત્રનું રહસ્ય, ભેદ એટલે આગમ ભેદ, ભેદ એટલે રહસ્ય, શાસ્ત્રનું રહસ્ય એને અંદરમાં પ્રગટ થઈને એને શાસ્ત્ર ભણવાની જરૂર પડે નહીં. વગર વાંચે ચમત્કાર કહેવાય કે ન કહેવાય, કેવો કે વાંચીને તો હોવ ને આવડે, વગર વાંચે આવડે ચમત્કાર નહીં. એવા તો ઘણા ચમત્કાર છે, આ તો એક બે કીધા, એવા ઘણા છે. કંઈ તો યાદ આવે એમ નીકળતું જશે, છે ઘણા, એ વાત નક્કી છે.